તારીખ 18/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 286 287 અને 288 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
કરવા યોગ્ય છે. પરિણામમાં કાર્ય થાય છે અને તે કાર્યમાં જે પ્રવાહ ચાલે છે એ પ્રવાહ ઉલટો ચાલે છે, તેને લઈને સારી રીતે માં જીવન પરિભ્રમણ છે. કહે છે આ તો અનાદિનો પ્રવાહ બદલવાનો છે, અનાદિનો પરિણામમાં પ્રવાહ છે, એમાં સ્વરૂપને ભૂલેલો છે, સ્વરૂપને બિલકુલ નહીં સંભાળતો, પોતાના સ્વરૂપની જેમાં જરા પણ સંભાળ નથી અને એકાંતે રાગ અને પરપદાર્થ પ્રત્યેના પરિણામવાળો પરિણામનો પ્રવાહ છે એ આખો પ્રવાહ બદલી નાખવાનો છે, આખો પ્રવાહ જ બદલવાનો છે. જે પ્રવાહ ચાલી રહ્યો છે એ એકાંતે દુઃખનું કારણ છે, દુઃખ સ્વરૂપ જ છે અને એમાં ક્યાંય પણ આત્માને સુખ શાંતિ થાય એવો એક પણ પ્રકાર નથી. એવો જે અનાદિથી ચાલતો પ્રવાહ, અનાદિથી જે પ્રવાહ ચાલે છે એટલે સહજ થઈ ગયો છે, ઘણા કાળથી અનંતકાળથી ચાલતો પ્રવાસ સહજ થઈ ગયો છે, પરિણામની એવી ધડક સહજ થઈ ગઈ છે અને એથી એના સંસ્કાર પણ રૂઢ છે અને ટાળવું થોડું કઠણ પડે એવી વાત છે, ફેરવવું જરા કઠણ પડે એવી વાત છે, કઠિન લાગે છે. પણ છતાં પણ એ નિર્ણય કરવા યોગ્ય છે, નિશ્ચય કરવા યોગ્ય છે કે આ પ્રવાહ બદલી નાખે છૂટકો છે. જે પ્રવાહ ચાલી રહ્યો છે તે જ પ્રવાહમાં જીવ તણાયા કરે એ જીવના હિતનું કારણ, હિતનો વિષય નથી, હિતનું કારણ નથી. અનાદિનો પ્રવાહ હોવાને લીધે અઘરું કામ તો છે, અનાદિથી જે ઢલણ થઈ ગયું છે, વલણ થઈ ગયું છે એ આખું બદલવાનું હોવાથી કામ થોડું કઠિન પડે છે, અઘરું લાગે છે. કે નવું જ કામ કરવાનું છે, કદી પણ નહીં કરેલું એવું અપૂર્વ કાર્ય કરવાનું છે, તેથી અઘરું કામ તો છે પણ જાતે જ કરવાનું છે, તે પોતે જ કરવાનું છે. પોતે પોતાના પ્રયત્નથી અંતર પુરુષાર્થથી કાર્ય કરે એ સિવાય એમાં બીજો કોઈ ઉપાય નથી. કોઈ બીજી વ્યક્તિ કામ કરી આપે, સાક્ષાત સર્વજ્ઞ દેવ હોય સંયોગનો સંયોગમાં તો એમની મદદ મળે એમ નથી, કાર્ય તો પોતાને જ કરવાનું છે. પોતાના પરિણામમાં કોઈ બીજો કાર્ય કરે એવું બનતું નથી. ગુરુ માટે એમ કહેવાય છે કે ગુરુની તોલે કોઈ ના આવે, આકાશને તોડવા બેસો તો પણ ગુરુના ઉપકાર સામે તોડી શકાય નહીં. તો પણ કાર્ય તો પોતાને જ કરવાનું છે એ નિશ્ચય અને એ સમજ રાખીને એ વાત છે. કોઈ ગુરુ કાર્ય કરી દે છે, બીજે બીજી કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય કરી દે છે, કરી શકે છે, એવું કદી કોઈને માટે બનતો નથી. જે જીવને પોતાના હિત કરવાની બુદ્ધિ છે, અભિપ્રાય છે, એવા જીવને ગુરુ શું કહે છે એ જાણવાની જિજ્ઞાસા, એ જાણવાની અપેક્ષા રહે છે. અને તેથી પોતાથી આ માર્ગમાં જે પારંગત છે અને વિશિષ્ટ છે એવા ગુરુના સમાગમમાં એ માર્ગને સમજવાનો, માર્ગ પ્રત્યે જવાનો, એને જે કાંઈ ઉપદેશ કે માર્ગદર્શન મળે એના પ્રત્યે એ ધ્યાન આપે છે. બીજા ધ્યાન આપતા નથી, ઉપર ઉપરથી જાય છે, આ ધ્યાન આપે છે. ધ્યાન આપે છે એટલે વિવેક કરે છે વ્યવહારે કે મારા ઉપકારી છે, ઉપકારી છે એમ કહે છે એટલે એ કાર્ય કરી દે છે એ વાત ત્યાં પણ બિલકુલ નથી. કાર્ય પોતે જાતે જ કરવાનું છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ એ બધા નિમિત્ત છે, પણ નિમિત્તનો અર્થ જ એ છે કે પોતે કાર્ય કરે ત્યારે એને નિમિત્તપણું લાગુ પડે. બહારની રૂપ શાકામ મને વાંધો નથી, બધી અનુકૂળતાઓ છે તેથી હું મારું કાર્ય કરી શકીશ, અથવા અનુકૂળતાઓ રહે તો કાર્ય કરી શકું, પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થાય તો એના વિકલ્પ મને રહ્યા કરે તેથી હું કાર્ય ન કરી શકું, એ પ્રકારનો બીજાનો આધાર લીએ છે, હૂંફમાં બીજાનો આધાર લીએ છે, એ સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ પણ આત્માને નુકસાનકારક છે. તો ગાંધીજીના પત્રમાં વચન આવે છે, સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ પણ આત્માને નુકસાન કરે છે, કોઈની આધાર બુદ્ધિ કામ આવતી નથી. બારમી હુંફા કામની, સંયોગની હુંફા કામની, અનુકૂળતાની હુંફા કામની, કે એ હુંફ લેતા તો નુકસાન છે, કામ તો થતું નથી, ઉલટાનું કામ બગડે છે. ચાહે અનુકૂળતાના આધારે વિકલ્પ રહે અનુકૂળતાનો, કે પ્રતિકૂળતાના આધારે આધારે વિકલ્પ રહે પ્રતિકૂળતાને દૂર કરવાનો, એકને રાખવાનો એકને દૂર કરવાનો, બંને એક જ જાતિના પ્રકાર છે, જાતિ એક છે, બંને પ્રકાર એક જાતિમાં સમાવેશ પામે છે. અનંત સામર્થ્યનો ધણી પોતે આત્મા, દીન થઈને પામર થઈને બીજાની હૂંફ લે, એ વાત એના સ્વરૂપથી બિલકુલ પ્રતિકૂળ છે, જરા પણ એને અનુકૂળ નથી. એટલે કહે છે કે બહારની હૂંફ શા કામની, બહારની હૂંફ બિલકુલ કામની નથી. કયા સંદર્ભમાં લીધું છે? સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ છે. પરિણમન સ્વભાવ કે સમય હિ અપરિણામી સ્વભાવ ભી સાથ હિ સાથ હૈ, ઇસ અપરિણામી સ્વભાવ કો નિત્ય પકડે રહો, યહાં જમે રહો, ઇસકે બિના નિસ્તાર નહીં હૈ. આ એક જ પર્યાયનું એકત્વ તૂટે છે એનું આ એક જ કારણ છે. પત્રાદિક કા આધાર મૂળ તો શું છે? કે જેને પત્ર લખ્યો છે એને કહ્યું છે તમને વારંવાર તમે પત્ર લખો, પત્ર લખવાનો પોતે આગ્રહ રાખ્યો છે, ભાવના રાખે છે. પત્રાદિક કા આધાર, શાસ્ત્ર આધાર ત્યાંથી વાત લીધી છે. પત્રથી આધાર માંડીને શાસ્ત્રનો આધાર, અરે પ્રત્યક્ષ તીર્થંકર કે આધાર બુદ્ધિ ભી સ્વયં વર્તમાન સામર્થ્ય કા અનાદર કરને વાલી હૈ. આ શબ્દ વાપર્યો છે, માર્મિક શબ્દ છે. કેવી રીતે નુકસાન છે કે પોતાનું જે સામર્થ્ય છે એ સામર્થ્યનો અનાદર એની અંદર ઊભો થાય છે. બીજાનો આધાર લેવા જતા બીજાની મુખે મને વાંધો નથી, હવે મને કોઈ તકલીફ નથી, હવે હું મારું કામ બરાબર કરી શકીશ એમ બીજાની મુખથી જ્યાં સંયોગની મુખથી પરિણામ આવે છે, અભિપ્રાય થાય છે, ત્યારે તે વર્તમાનમાં સર્વ વર્તમાનમાં અનંત સામર્થ્ય લઈને પોતે હૈયાત છે એનો અનાદર કરે છે. પ્રત્યક્ષ તીર્થંકર પ્રતિમાજી નહીં, પ્રત્યક્ષ તીર્થંકર બિરાજમાન હોય સમૂહ શરણમાં, તેમની આધાર બુદ્ધિ બી સ્વયં વર્તમાન સામર્થ્ય કા અનાદર કરને વાલી હૈ. એસા કહેકર પરમ કૃપાળુ ગુરુદેવને નામ ચલાવી દે છે. પછી ગુરુદેવના નામ પર બી વાત કરે છે. એસા કહેકર પરમ કૃપાળુ ગુરુદેવને વર્તમાન સે હિ ઉન પર સે દ્રષ્ટિ હટાકર અઘટબડ ઘટે નહીં ને વધે નહીં, અઘટબડ ત્રિકાળી સદ્રશ્ય એકરૂપ સામાન્ય સ્વરૂપ મેં અપના અડ્ડા જમા કર નિશ્ચલ બિરાજને કા કહા હૈ. સ્વરૂપમાં અડ્ડો જમાવીને બે નિશ્ચલ થઈ જાઓ, આમ ગુરુદેવનો ઉપદેશ છે. ઉનકે એસે સિંહાદરૂપ ઉપદેશ કો પાકર ભી ફિર દિન તાક્યો. એને પત્ર છે અને એમ કહે છે કે તમે ગુરુદેવનો આવો સિંહનાદ જેવો ઉપદેશ સાંભળ્યો છે, આવો સિંહનાદ જેવો ઉપદેશ સાંભળીને હવે શું કરવા દિનતા કરો છો? ફિર દિનતા ક્યો? કોઈ જાતની દિનતા હોવી જોઈએ વર્તમાન મેં અપને સિંહ સ્વભાવ કો અનંત શક્તિઓ કે ધામ કો સંભાળો. દિન વિકલ્પ નિરાશ્રય હોકર ટૂટતે જાવેંગે, જડ કર્મ બિખરતે જાવેંગે, સુખ શાંતિ કા પ્રત્યક્ષ વેદન ક્ષણે 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 બઢતા જાવેગા. એક પરિગ્રહ એવી રીતે છે. પોતાના અનંત સામર્થ્યના અભાનને લીધે, બેભાનપણાને લીધે અનાદિથી જીવની પરાધીન વૃત્તિ પરાધીનતાના અભિપ્રાય સહિત છે. પરાધીન વૃત્તિ તો છે પણ અભિપ્રાયમાં પણ એમ જ છે કે બીજાથી મને કાંઈક પણ અનુકૂળતા રહેશે તો મારું કામ થશે, કાંઈક સંયોગ અનુકૂળ હશે તો પછી હું મને મારું કાર્ય કરવામાં ઠીક રહેશે. આવી જે હું ફરે છે એ પોતાના સ્વયંના અનંત સામર્થ્યનો અનાદર કરાવે છે, દિનતા રૂપે પરિણામ છે અને એ પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ છે. એને એના આધારે એવા એવા પરિણામ રાખીને કોઈ હિત કરી જાય એવું ત્રણ કાળમાં બને. જે આત્માઓએ પુરુષાર્થ કર્યો, આત્મિક પુરુષાર્થ કર્યો, એણે તો એ પ્રકારે કર્યો છે કે કોઈ પણ હાલતમાં હું મારો પુરુષાર્થ કરવા સમર્થ છું. સંયોગોની પ્રતિકૂળતાઓ ગમે તેટલી હોય, આખું જગત પ્રતિકૂળ થઈ જાય, પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ મારું કાર્ય કરવા હું આ અભિપ્રાય છે. એનું કામ થાય છે ત્યાં સુધી કે દેહ પણ અનુકૂળ ન ચાલે, દેહની અસ્વસ્થતા અને નાળ તૂટે ત્યારે પણ હું મારું કામ કરવા સમર્થ છું. એના આધારે હું દેહના આધારે મારું કામ નથી. બીજા સંયોગના આધારે તો મારું કાર્ય નથી, પણ શરીરના આધારે પણ મારું કાર્ય નથી. આટલી સિંહવૃત્તિનો એ વિષય છે. એવા જીવ ગમે તે દ્રવિક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ એ પોતાના પુરુષાર્થમાં અંદરમાં કામ કરવા લાગી જાય છે, લાગી શકે છે, અને કોઈ બહારના સંયોગો રોકતા નથી. પરાધીન બુદ્ધિમાં પીડ્યો છે એ મુખ ગોતા કરે છે, સંયોગોની મુખ ગોતે છે, અને એ રીતે પોતાનો પુરુષાર્થ કરવા માગે છે. ગમે તેટલા અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ એનો પુરુષાર્થ ચાલતો નથી. ઉલટાનો એ અનુકૂળતામાં એનો રસ વૃદ્ધિગત થઈને એમાં લપટાઈ જાય છે, એમાં લપેટાઈ જાય છે. આત્માને નુકસાનનું કારણ છે એકાંત. બારમી મુખ શા કામની? મુખ તો પોતાના આત્મતત્વની લેવાની છે, જેમાં અનંત સામર્થ્ય છે એનો આધાર લેવાનો છે. એના આધારે એનું પરિણામ ઠીક થશે, સમ્યક થશે, શુદ્ધ થશે, પવિત્ર થશે, નિર્દોષ થશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે પરિણામમાં અનાદિનો પ્રવાહ પણ પરાધીન વૃત્તિનો અને પરાધીન અભિપ્રાયથી ચાલી રહ્યો છે, જે અધોગતિનું કારણ છે. અન્ય મત પણ એમાંથી જન્મ્યા છે. છેવટે કાંઈ નહીં તો ઈશ્વરનો આધાર લીધો છે. હે ભગવાન, તું મારો ભલું કર. જૈન દર્શનમાં પણ ભગવાનની સામે ભક્તિ કરે ત્યારે એવી બધી વાતો શબ્દો આવે છે, પણ એને યથાર્થપણે સમજવા જોઈએ. જો આચાર્યોએ પણ આ શબ્દો, દિગંબર આચાર્યોના આ શબ્દો છે, એમ તકરાર કરે તો કોઈ રીતે વાદ વિવાદે પતે. ભાષા ગમે તે હોય, વસ્તુનું સ્વરૂપ એથી બદલતું નથી. ચારે અનુયોગમાં અનુયોગને અનુસરીને ભાષા હોય છે. વસ્તુનું સ્વરૂપ તો જેવું છે એવું છે, એમાં કોઈ ફેર પડતો નથી. એ શ્રદ્ધા જ્ઞાનમાં રાખીને વચનોનું અર્થઘટન, કથનોનું અર્થઘટન થાય તો વિપર્યાસ ઉત્પન્ન થાય, નહીતર વિપર્યાસ ઉત્પન્ન થયા વિના એમાંથી પરાધીન બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. ઈશ્વર કહે, ખુદા કહે, નામ ગમે તે આપે, શક્તિ કહે, આ માતાજીને માને છે, બધા શક્તિને માનનારા છે, શંકરને માનનારા છે. એ પરાધીન બુદ્ધિમાંથી જન્મેલા બધા સંપ્રદાયો છે, અને એકાંતે પરાધીનતા સ્વીકારીને પાયામાં, સિદ્ધાંતમાં પછી બધા આગળ ચાલવા માગે છે. એટલે કોઈને પણ પોતાનો હિત થાય એવું ત્યાં કોઈ કારણ બનતો નથી. જગતના કોઈ ધર્મમાં, કોઈ સંપ્રદાયમાં આત્મહિત થવાનું, આત્મહિત નહીં થવાનું શું કારણ? કે એ કારણ છે કે પરાધીનતાને પહેલા સ્વીકારવામાં આવે છે. પહેલી પરાધીનતા પાયામાં રાખીને પછી આગળ ચાલો તો કોઈ રીતે આત્મહિત થવાનો પ્રશ્ન રહેતો. પોતાની ભૂમિકામાં પણ કેટલી સાવધાની રાખવી, સ્વદ્ર વિના લક્ષે એ વાત છે. દ્રવ સદા નિર્લેપ છે, દ્રવ છે, ત્રિકાળી દ્રવ છે, એ કોઈની સાથે લેપાતું નથી, ખુદ એની પર્યાયની સાથે લેપાતું નથી. પર્યાય એમાં અભેદતાનો ભાવ કરીને અભેદતા સાધે છે એમ કહેવાય છે, તો પણ પર્યાયનું પર્યાયત્વ એમને મળે છે, દ્રવ્યનું દ્રવ્યત્વ એમને મળે છે. ભાવની અભેદતા જોઈને અભેદતા સાધે છે કહેવામાં આવે છે. પણ જો દ્રવ્યને જોવામાં આવે તો ત્રણેય કાળે દ્રવ્ય નિર્લેપ છે, એની એના પર્યાય ભાવોથી લેપાતું નથી, તો પછી વિકાર અને પરપદાર્થથી લેપાય એ પ્રશ્ન તો ઉપસ્થિત જ થતો નથી, એને તો ક્યાંય પહોંચે જ નથી. મેરુ ફરતી કોઈ પ્રદક્ષિણા ફરે છે, મેરુની પ્રદક્ષિણા કરે, ખાસ કરીને દેવો, મનુષ્યનું તો એટલું કામ નથી. તો પ્રદક્ષિણા મેરુને પ્રદક્ષિણા કરના કરે એમાં મેરુને શું લાભ? કે મેરુને કોઈ પ્રદક્ષિણા નથી કરતું તો મેરુને શું નુકસાન? કે કાંઈ નહીં. એમ પોતે મેરુના સ્થાને છે, અચળ ધ્રુવ સ્વભાવનો મેરુ પર્વત છે આત્મા. પર્યાય એને અનુકૂળ થઈને એની પ્રદક્ષિણા મારે લગાવો તો લગાવો, આગી જાય તો તારું શું જાણે, હું બરાબર મારામાં સાબુત છું, મને કાંઈ તારાથી તકલીફ નથી. આમ દ્રવ છે એ સદાય નિર્લેપ રહે છે, એનો સ્વભાવ જ નિર્લેપ રહેવાનો છે, ક્યાંય લેપાતો નથી. દ્રવ સદાય નિર્લેપ છે. હવે પર્યાયમાં પણ બધાથી નિર્લેપ રહેવા જેવું છે, જેવું પોતાનું નિર્લેપ સ્વરૂપ છે એવું જ પર્યાયમાં રહેવા જેવું છે, ક્યાંય લેપાવા જેવું નથી. લેપાય છે જીવ અનુકૂળતામાં, પણ ક્યાંય લેપાવા જેવું નથી. સમ્ય જ્ઞાનમાં તો અનુકૂળતા અને પ્રતિકૂળતાનું પ્રકારનું જ્ઞાન થાય છે કે આમ બે પ્રકાર પડે છે, પણ મને આ અનુકૂળતા છે એમ સમ્ય જ્ઞાન સ્વીકારતું નથી, મને આ પ્રતિકૂળતા છે એમ સમ્ય જ્ઞાન સ્વીકારતું નથી. કેમ કે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ અભિપ્રાય ખલાસ થયા પછી સમ્ય દર્શન અને સમ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહીને સમ્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે જાણે કોઈ અનુકૂળતાઓ થાય તો એને પણ જાણે કે આ એક પ્રકાર છે, મને એથી લાભ નથી કે મારે કાંઈ એથી લેવા દેવા નથી. પ્રતિકૂળતા ઉત્પન્ન થાય તો પણ જાણે કે આ એક પ્રકાર છે, ખરેખર મારે કાંઈ લેવા દેવા. આમ જે પોતે નિર્લેપ સ્વભાવને અનુસરીને ભિન્ન પડી જાય છે એને પરિણામમાં પણ ભિન્ન પડેલો હોવાથી નિર્લેપતા ઉત્પન્ન થઈ એમ કહેવામાં આવે છે, એ લેપાતો નથી. પર્યાયમાં બધાથી નિર્લેપ રહેવા જેવું છે, ક્યાંય ખેદાવું નહીં, ક્યાંય ખેંચાવું નહીં. પ્રતિકૂળતામાં ખાસ કરીને જીવ ખેદાય છે, ખેંચાય છે, પણ એ ક્યાંય ખેદાવા જેવું નથી, ક્યાંય ખેંચાવા જેવું નથી, ક્યાંય જાજો રાગ કરવો નહીં. અનુકૂળતા આવે તો ક્યાંય વિશેષ રસ લઈને રાગ કરવો, એકે પ્રકારમાં રસ લેવા જેવો નથી. નિર્લેપ સ્વરૂપની જેને સંભાળ છે અથવા પોતે સ્વરૂપે કરીને નિર્લેપ છે એવી જેને સ્વરૂપની સાવધાની વર્તે છે, તેને બહારના ઉદયમાન સંયોગો પ્રત્યેના પરિણામ થાય તો પણ તીવ્ર રસ પડતો નથી. એટલે એમ કહે છે કે ક્યાંય ખેદાવું નહીં, ખેંચાવું નહીં, જાજો રાગ કરવો નહીં. રાગ ને દ્વેષ બે વાત લીધી છે, ખેદાવું ખેંચાવું છે એમાં દ્વેષ છે, અને જાજો રાગ કરવો એમાં રાગ રસ રહિત સહિતનો રાગ કરવો એને જાજો રાગ કર્યો એમ કહેવામાં આવે છે. તીવ્ર રસથી રાગ કે દ્વેષ કરે એટલે નુકસાન વિશેષ છે, એટલે અશાંતિ વિશેષ છે આત્માને. જેટલા તીવ્ર રસથી રાગ કરે કે જેટલા તીવ્ર રસથી દ્વેષ કરે એટલી એની અશાંતિ વધે, પરિણામમાં અશાંતિ વધે વધે ને વધે જ આ નિયમ છે. એટલે કરવા યોગ્ય નથી. ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહેતા કે સમ્યક દ્રષ્ટિને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય છે કદાચિત, તો પણ એને તિર્યંચ અને નરક ગતિનો બંધ પડ્યો નથી. નહીંતર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જો ગતિ નામ કર્મનો બંધ પડે, નામ કર્મ ગતિ નામ કર્મ છે, આઠ કર્મમાં એક નામ કર્મ છે ને, ગતિ એ નામ કર્મના ફેરમાં, તો આર્ત ધ્યાનને વર્ષ તિર્યંચ અને નરક ગતિ, આર્ત રૌદ્ર ધ્યાનમાં નરક ગતિ, આર્ત ધ્યાનનું ફળ તિર્યંચ ગતિ છે. આ ચાર ગતિમાં કયા કયા પરિણામથી કેવી કેવી ગતિ થાય છે એના મનોવિજ્ઞાન છે, પણ સમ્યક દ્રષ્ટિને નથી. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે પણ એને એ ગતિ નથી. કેમ એ ગતિ નથી? કે દ્રવ્ય સદા નિર્લેપ છે, એનો આશ્રય છૂટતો નથી, એટલે એનું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં એવું ગતિ નામ કર્મ બંધાય એટલો રસ પડતો નથી, રસ ઉત્પન્ન થતો નથી. પક્ષપાત નથી કે સમ્યક દ્રષ્ટિ થઈ ગયું એટલે એને એ ગતિ ન પડે જાવ, પક્ષપાતની વાત નથી. એવું જે પ્રસિદ્ધ કર્યું એની પાછળ એના પરિણામની પ્રસિદ્ધિ છે કે એને એટલો રસ ઉત્પન્ન થતો નથી. સ્વરૂપ રસ, સ્વભાવ રસ, નિર્વિકારી રસ અને વિભાવનો વિકારી રસ બે પરસ્પર વિરુદ્ધ છે. એકના વધવામાં બીજાનું નિયમથી ઘટવું છે. જેને સ્વભાવ રસનો વિકાસ કર્યો છે એવા સમ્યક દ્રષ્ટિને વિભાવ રસ ઘટી જાય છે. આર્ત રૌદ્ર ધ્યાન થાય છે પણ રસ વિહીનપણે થાય છે. બહુ આ તો એવો વિષય સૂક્ષ્મ છે પરિણામનો. સામે દ્રવલિંગીને શુકલ્યશા થાય છે તો પણ સમ્યક દર્શન થતું નથી. જો દ્રવલિંગી શુકલ્યશાના પરિણામ થાય, નવમી ગ્રહવેકે જાય એ શુકલ્યશાના ફળમાં જાય. લેશિયા એટલા માટે લેવામાં આવે છે કે લેશિયા છે એ પરિણામમાં રહેલા રસને સૂચિત કરે છે, પ્રદર્શિત કરે છે. શુકલ લેશિયા થાય એટલો બધો રાગ રસ ઘટે તો પણ એ પરિણામ સાથેના એકત્વને તોડતો નથી. દ્રવ્યનો આશ્રય લેતો નથી, નિર્લેપ દ્રવ્યનો આશ્રય લેતો નથી અને પરિણામ સાથેના એકત્વને તોડતો નથી. ઉલટાનો પરિણામ ઉપર એની ચિકાસ વધે છે. શુકલદેશ્યા હોય તો પણ પરિણામના એકત્વમાં ચિકાસ એની વધે છે કે મેં પરિણામ આટલા સુધાર્યા. કેટલા સુધાર્યા? કે નિરતિ ચાર 28 મૂળ ગુણ પાળી શકું એટલા પરિણામને ચોખ્ખા કરી નાખ્યા છે. પરિણામ ઉપરનું વજન એનું મટતું નથી એટલે એની એકત્વ બુદ્ધિ મટતી નથી. પર્યાય મુંડા પર સમયા, એ પર સમય પણ ભૂલાવવામાં પડે એવો વિષય છે. ચોખ્ખો વ્યવહાર, જીનોક્ત વ્યવહાર કહે છે. પંચમાવ્રત 28 મૂળ ગુણ જીનોક્ત વ્યવહાર છે. ખોળો પડે તો મુનિદશા આવતા એને વાર લાગે નહીં, સમ્યક દર્શન થાય એમની મુનિદશા એને આવતા વાર લાગે નહીં. એ તો વીરનો શોષણ છે. ઊંધાઈમાં એટલો વીરનો સૂક્ષ્મ છે, દિશા બદલે તો એક સૂક્ષ્મ એટલું જ જોરથી કામ કરે છે. પરિણામના વિષયના તો અનેક પડખા છે. અહીંયા તો જેને પોતાના લાભ નુકસાનનો વિવેક વિચાર છે એને વિચારવા જેવું છે કે કોઈ પણ ઉદયમાં તીવ્ર રસે કરીને પરિણમવા જેવું ખેદાવામાં પણ અને રાગ કરવામાં પણ. પર્યાયમાં સર્વથી નિર્લેપ રહેવા જેવું છે. ભિન્નપણું જાણે તો જ નિર્લેપ રહે, ભિન્નપણું ન જાણે તો નિર્લેપતા રહે નહીં. અને એ ભિન્નપણું પાયામાંથી અહીંયા ઊભો કર્યું છે કે તારા દ્રવ્યથી તારી પર્યાય, તારા દ્રવ્ય પર્યાય વચ્ચે નિર્લેપ છે. પછી બીજાથી લેપાયમાન થવાનો તારે પ્રશ્ન ક્યાં છે? અહીંથી મૂળમાંથી કાઢ્યું છે. નહીતર આ જે અનાદિની લપ છે, લેપાયમાન થવાની જે લપ છે એ છૂટે એવી. એમાં ગૂંચવાયેલો ને ગૂંચવાયેલો જીવ એ છે, કેમ કે નિર્લેપ તત્વનું એને ભાન નથી, એનો આધાર લીધો નથી, એના આધારે એને એ શક્તિને પ્રગટ કરી નથી નિર્લેપતાને. બારમાં દ્રવલિંગી નિર્લેપ લાગે છે, સમાજથી જુદો પડીને જંગલમાં ચાલ્યો ગયો, મુનિ થઈને રાજપાટ છોડીને પણ જંગલમાં ચાલ્યો, પણ કોનો આધાર લીધો? એવી દ્રવ ક્રિયાનો આધાર લીધો કે નિર્લેપ દ્રવ્યનો આધાર લીધો? એના ઉપર એના પરિણામમાં ગુણ દોષનો આંક છે, એ સિવાય બીજી રીતે એનું મૂલ્યાંકન થઈ શકે એવું. સાચું મૂલ્યાંકન એના ઉપર જ બધું મૂલ્યાંકન ને ગણતરી મુકાય છે, બધી ગણતરી એના ઉપર છે, નહીતર બધી ગણતરી ખોટી પડે એવું છે. જે ગણતરીમાં ભૂલ થાય છે એમાંથી આભાસ ઊભો થાય છે, અને એમાંથી જે આભાસ ઊભો થાય છે એમાંથી આ બધું ફાલે ફૂલે છે, એમને મત કહો, દોષ પાંગરે છે એમ કહો, એ બધું એને લઈને છે. એટલે ક્યાંય કલ્પના કરવા જેવું નથી, જ્ઞાન લક્ષણથી કલ્પના કર્યા વગર વાસ્તવિક તત્વનો, હયાત તત્વનો, મૂળ તત્વનો એકવાર યથાર્થ નિશ્ચય અને નિર્ણય થાય તો ભૂલો ન પડે. નહીંતર કાંઈક અનુમાન કરીને પણ કલ્પના કરશે, કાંઈક ને કાંઈક અનુમાન કરીને પણ કલ્પના કરશે, કેમ કે શબ્દ મર્યાદિત છે, ભાવોનું વ્યક્ત થવું શબ્દો દ્વારા કે ચેષ્ટા દ્વારા એ મર્યાદિત છે, અને અવ્યક્તપણે તત્વ ઘણું રહી જાય છે, એને સમજવા માટે ઓળખવા માટે અનુમાનની કલ્પના એ ચડે તો એ કલ્પનાની પાંખે અહીંયા ઉડાતું નથી. વાસ્તવિક નક્કર તત્વ છે અને એની વાસ્તવિકતા એના યથાર્થ નિર્ણયમાં જ આવે છે, અને ત્યારે એ વાસ્તવિકતાએ પોતાનો આધાર લઈને આગળ વધે છે, સ્વદ્રવ્યના આધારે આગળ વધે છે. '287 સૂક્ષ્મતા લીધી છે, કે વસ્તુ સૂક્ષ્મ છે, વસ્તુ એટલે મૂળ સ્વભાવ, વસ્તુનો એટલે આત્મતત્વનો, જીવ પદાર્થનો જે મૂળ સ્વભાવ છે એ સૂક્ષ્મ છે, અથવા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. જ્ઞાન લક્ષણથી આ સ્વભાવને, સૂક્ષ્મ સ્વભાવને ઓળખવાની વાત છે. જ્ઞાન લક્ષણ પર્યાયમાં વ્યક્ત હોવા છતાં જેનો નિર્ણય થાય છે એને પર્યાય તો લાગુ પડતું નથી, આ એની સૂક્ષ્મતા છે. જ્ઞાન લક્ષણ ક્યાં છે? તે પર્યાયમાં છે. ઉપયોગ લક્ષણ દ્રવ્ય, ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય છે. ઉપયોગ એનું લક્ષણ કયું? એ ઉપયોગ પર્યાયરૂપ હોવા છતાં જે તત્વનો નિર્ણય થાય છે એને પર્યાયત્વ લાગુ પડતું નથી, આ એની સૂક્ષ્મતા છે. અરીસો છે, એની સપાટી ઉપર અનેક પ્રતિબિંબ ઉઠી શકે છે, તો પણ અરીસાનું દળ છે એ દળ અને સપાટી વચ્ચે કોઈ અંતર નથી, તો પણ સપાટી તે દળ નથી ને દળ તે સપાટી નથી. એમ ઉપયોગની સાથે બાજુમાં રહેલું પાછળ રહેલું ચૈતન્ય દળ છે જે ઉપયોગ ઉપર આકૃતિ ઉઠે છે જ્ઞેયોની, એની પાછળ આખું જે ચૈતન્ય દળ છે એ ઉપયોગ ઉપરથી ચૈતન્ય દળને ગ્રહણ કરી લે એવી એક સૂક્ષ્મતા છે, એ સ્વાભાવિક સૂક્ષ્મતા છે. અને જીવનો ઉપયોગ ઉદગળ પદાર્થોનો રસ લઈને સ્થૂળ થઈ ગયો છે. સ્થૂળ એવા જે ઉદગળ પદાર્થો, પાંચ ઇન્દ્રિયના વિષયો, અનુકૂળતાઓ વગેરે, અનુકૂળતામાં પાંચ ઇન્દ્રિયના વિષયો આવી જાય છે. જીવને અભેદપણે અભિપ્રાયમાં એ વાત પડી છે કે મને બધી અનુકૂળતાઓ રહો અને મને ક્યાંય દુઃખ ન પડો, મને ક્યાંય પ્રતિકૂળતાઓ ન થાવ. પ્રતિકૂળતાઓ થાય તો દુઃખ પડે એને. આવો જે સ્થૂળ પદાર્થોનો આધાર લઈને, રસ લઈને જીવનો ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે, ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે, અને એ સ્થૂળ થયેલા ઉપયોગમાં પોતાનો સૂક્ષ્મ સ્વભાવ ચૈતન્ય દળ ગ્રહણ થતું નથી, પકડાતું નથી. આમ પોતાને સન્માર્ગને મળવા વિશે કોઈ વિટંબના હોય તો આ પ્રકારની એક વિટંબના છે. આ તો એને રોગનું તો જ્ઞાન કરાવે કે તું ક્યાં ઊભો છો, કેટલો ભયંકર રોગ તને થયો છે. કે વસ્તુ સૂક્ષ્મ છે, ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે, સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે, પકડવા માટે એમ કહો, ગ્રહણ કરવા માટે એમ કહો, એમાં હુંપણાનું સ્થાપન કરવા માટે એમ કહો, આશ્રય કરવા માટે કહો, બધો વિકાસ છે. સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર, સૂક્ષ્મ ઉપયોગથી પ્રયત્ન કર, સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર, સ્થૂળ ઉપયોગનો પ્રયત્ન એમાં સફળ નહીં થાય, કામ નહીં લાગે તને. સમાણીનું દૃષ્ટાંત આપતા નથી. એરું પકડવાનો શાણ સાથી મોતીને હીરા પકડાય, સમાણી નાની છે ને આ તો મોટો છે, આ મોટું સાધન વધારે કામમાં ન આવે, એ કામમાં ન આવે. એને તો શાર્પ પોઈન્ટ એમાં જે સમાણી હોય છે એમાં જેટલું એનું પોઈન્ટ શાર્પ હોય એટલો એનો ઉપયોગ વધારે કામમાં થઈ શકે છે. પકડવામાં શાર્પ એટલે એકદમ અણી વાળું, એમ સૂક્ષ્મ વસ્તુને, સૂક્ષ્મ સ્વભાવને, આત્માના સૂક્ષ્મ સ્વરૂપને ગ્રહણ કરવા માટે સૂક્ષ્મ ઉપયોગનો પ્રયત્ન કર. ઉપયોગને સૂક્ષ્મ કરવો, ઉપયોગને સૂક્ષ્મ કેવી રીતે કરવો, આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. એ ચાવી એમણે બતાવી ઉપયોગને કેવી રીતે સૂક્ષ્મ કરવો. સ્વભાવના મહિમાથી છેલ્લો પારિગ્રાફ, પર પદાર્થ પ્રત્યે રસ, રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય, આખો અભિપ્રાય ફરફરી જાય, બુદ્ધિનો અર્થ એ છે ત્યાં, અને સ્વભાવમાં જ રસ લાગે, બીજું નિરસ લાગે, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. સ્વભાવ વિભાવ વચ્ચેનું અંતર જણાય, દ્રવ્ય પર્યાય વચ્ચેનું અંતર જણાય, દળ અને પર્યાય વચ્ચેનું અંતર જણાય, સ્વભાવ વિભાવ વચ્ચેનું અંતર જણાય. એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય, રસ અને રુચિ સાથે રહેશે, એટલે એમ ન હોય કે પરમાં તીવ્ર રસ હોય અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞા છે એનું કાર્ય કરે એવું બની શકે નહીં. આ પરિણામનું વિજ્ઞાન છે. એટલે એ વિચારવા યોગ્ય છે કે પરિણામમાં પરિણામ આશ્રિત અને રાગ કે પર પદાર્થ આશ્રિત આ જીવનો રસ કેટલો પ્રવર્તે છે એ અવલોકન વગર કેમ સમજ પડે. રસ આત્મામાં આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, કાંઈ શાસ્ત્રમાં તો ઉત્પન્ન થતો નથી. તો શાસ્ત્રમાંથી માંથીને રસને પકડે એમ તો બનતો નથી, એ તો નકશો બતાવે છે. પછી એને જોવું પડે અંદર કે આ નકશા પ્રમાણે અંદર કેવી રીતે બધું ચાલે છે. તો એને જેને રસ પર રસ મટાડવો છે એને પર રસના અવલોકન માત્ર થી પર રસ છૂટે છે. કેમ કે એને એમ કહેવામાં આવ્યું છે કે તું તો જ્ઞાન રસ, તું પોતે જ્ઞાન શક્તિ કહો કે જ્ઞાન રસનો કંદ કહો આત્મા, તું તો જ્ઞાન રસ કહો. આ જે રાગાદી રસ ચાલે છે એને લઈને તારો જ્ઞાનનો ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે અને પોતાને તારા સ્વભાવને તું ગ્રહણ નથી કરી શકતો. કોને ગ્રહણ કરવું છે કે જ્ઞાનને? ઉપયોગને સૂક્ષ્મ કરે એમ કરે, સ્થૂળ ઉપયોગથી નહીં પકડે. ઉપયોગ તો જ્ઞાનનો વેપાર છે. કોને જ્ઞાનનો, જ્ઞાનના વેપારને શું ગ્રહણ કરવું છે કે પોતાના જ સ્વભાવને ગ્રહણ કરવો છે. જ્ઞાન જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે એમાં અંતરાય શું? કે પરરસને લઈને સ્થૂળતા થઈ ગઈ જ્ઞાનના ઉપયોગની, એ જ એનો અંતરાય છે. અંદરમાં અંદરમાં છે અંતરાય કહો, અવરોધક કારણ કહો, એ બંને એક જ છે, એ એનો અવરોધક કારણ છે. એટલે આ એક સાવધાની રાખવા જેવો વિષય છે કે જો બધો આધાર રસ ઉપર છે તો એને ક્યાંય પણ કોઈ પણ ઉદયમાન પ્રસંગમાં તીવ્ર રસે કરીને ન પ્રવર્તાય, અને પ્રવર્તાયું હોય તો એકદમ એનો ખેદ ઉત્પન્ન થઈ આવે. જો સાવધાની હોય તો એનો રસ લંબાય નહીં, તીવ્ર થાય નહીં, અને લંબાયેલો ફરીને જાગે નહીં. તો શું થાય છે, તીવ્ર રસ પાછો એનો અંત આવે છે, એમને તીવ્ર રહેતો નથી, પણ એની એક પરિણતિ થઈ જાય છે અને એ બહુ નુકસાન કરે છે. એની પરિણતિ બહુ નુકસાન કરે છે અને એ તોડવી બહુ મુશ્કેલ છે. પરિણતિને તોડવી એ કોઈ સહેલી વાત નથી. એની પરિણતિ થઈ જાય છે અને પરિણતિ સહેલાઈથી છૂટતી નથી. પરિણતિને તોડવી એ બહુ કઠણ વાત છે. કઠણ વાત છે એટલે શું છે કે પોતાના સ્વરૂપની ભાવના, તીવ્ર રસની ભાવના લઈને પરિણામ ન આવે ત્યાં સુધી એ પરિણતિમાં જામેલો રસ એક એનો થર બાજા કરે છે. પરિણતિમાં એના થર બાજે છે અને એ જેમાં મેલના થર બાંધ્યા હોય એને કાઢવા મુશ્કેલ પડે એવા એ મેલના થર છે, બધા મલિનતાના એ કઠણ પડે છે. કઠણ પડે છે એટલે શું છે, સમજી શકાય એવો દ્રષ્ટાંત છે કે શુદ્ધ આત્માની વાત તીર્થંકર દ્રવ જેવા શ્રી ગુરુ મળીને કહે કે તારો આત્મા હો શુદ્ધ છે, પણ જાગ્રત થઈને એને સંભાળ, જલ્દી સંભાળ, શીઘ્ર સંભાળ, જીવને કેમ એની અસર થતી નથી? બોધની અસર નહીં થવાનું કારણ આ પરિણતિ પડી છે. તીવ્ર રસ લઈને અનુકૂળતાઓના અને પ્રતિકૂળતાઓના, અનુકૂળતા વખતે અનુકૂળતાનો રસ ચડે, પ્રતિકૂળતા વખતે પ્રતિકૂળતામાં ખેડાઈને રસ ચડે, એના જે થર બાજ્યા છે એટલે એને બોધની અસર થતી નથી. ઉપર ઉપરથી જવાનું કારણ શું? સમજે તો છે, સમજે તો છે, સમજે છે છતાં કેમ આમ નથી કરતો, આ પાડે છે ને કેમ કરતો નથી, આ પ્રશ્ન થાય છે કે નથી થતો? કે એની પરિણતિના થર બાજા છે, એટલે અંદરમાં વાત અડતી નથી, અંદરમાં વાત ઉતરતી નથી, સ્પર્શ થતો નથી. એનું કારણ એની પરિણતિ બધી એને રસને લઈને બધી જમાવટ થઈ ગયેલી છે, એટલે ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. એ સ્થૂળ ઉપયોગ અંદરમાં કામ કરતો નથી, ગ્રહણ કરવાનું. એને તોડવા માટે સ્વભાવનો મહિમા, આત્મભાવના અને આત્માનો રસ જ કામ કરે છે. વિરુદ્ધ રસ, એક રસને તોડવા વિરુદ્ધ રસ જ કામ કરે છે, સીધી વાત છે. ખટાશ તોડી હોય તો ખારાશ નાખે છે કે નહીં? મોઢું દુર્ગંધ વાળું થયું હોય તો સુગંધિત પદાર્થ નાખે છે કે નહીં? સુગંધિત સુપારી ખાવ, તજ ખાવ, લવિંગ ખાવ, ઇલસી ખાવ, શું કરે? વિરુદ્ધ રસથી વિરુદ્ધ રસ છૂટે તો સીધે સીધું વિજ્ઞાન છે, ભૂતગળમાં છે. એમ અહીંયા કહે છે કે જેટલો તે વિભાવ રસ લીધો હોય, ચાહે તે સંયોગોનો આશરે, એને સ્વભાવ રસ તોડવા એક જ સમર્થ છે. બીજી કોઈ રીતે એની તૈયારી થતી નથી. ભાવનાથી વારંવાર ઉપયોગમાં ઉપયોગાત્મકપણે ભાવના કરીને એની પરિણતિ થાય છે. પછી વારંવાર ઉપયોગથી ભાવના ભાવતો એ વિશે પાછો પરિણતિમાં જાય છે, એટલે એ રીતે રસને તોડતો જાય છે. એટલે ભાવનાનો વિષય વિશેષ જે છે એની પાછળ બહુ મોટા અનુભવનું કારણ છે. નહીતર આ જે અનાદિનો પ્રવાહ છે એ બદલાય કેવી રીતે? એ કઈ સાધારણ વાત નથી. આખા સંસારને ઉથલાવીને જીવ મોક્ષ માર્ગમાં ચડે છે, એટલે એને એમ કહે છે ભગવાનના જ્ઞાનમાં પણ જ્યારે કોઈ જીવ સમ્યક દર્શન પામે છે ત્યારે એને ધન્યવાદ મળે છે. આ અમારી નાથનો ભાઈ અમે નહીં ભવ્યતા મોટું માન. ત્રણ જગતમાં એનું અપમાન થતું હોય તો પણ એને મોટું માન મળેલું છે એમ છે. એનું કારણ એ છે કે આખા સંસારને ઉથલાવ્યો એને. સીધી વાત તો એ છે કે આખા સંસારને એને ઉથલાવી નાખ્યો, અથવા સંસારની ઉત્પત્તિનું બીજ બાળીને હવે જે દાળા પાંખરા છે એ સુકાઈ જશે. બીજ બળી ગયું છે, હવે એમાંથી કાંઈ પાંગરે હું. સ્વભાવને સમજે, સ્વભાવને ઓળખે, તો સ્વભાવ પોતે મહિમાવંત હોવાને લીધે એનો મહિમા આવ્યા વિના રહેતો નથી. હીરાને ઓળખે, હીરાની કિંમત આવે કે ન આવે? થોડી કઠિનાઈ છે, પણ એના માટે એના માટે પણ ઉપાય છે. એના માટે પણ ઉપાય છે કે આ વિશે ચર્ચા જાય બીજો આપણે પણ, કે પાત્રતા સિવાય કોઈ કાર્ય થતું નથી, અને પાત્રતા માટે બીજી કોઈ પૂર્વ તૈયારીની જરૂર નથી. ગમે તે કરી શક્યો હોય, ગમે તે સ્થિતિને આવીને ઉભેલો હોય, પણ એક જ્યાં પોતાના હિતનો તીવ્ર ભાવ થાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું જ છે અને મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એને એ રસને ગાળે છે. ભાવના પરિણતિ ફટકો મારે છે, એ પરિણતિ થયેલી છે. હા, જ્ઞાનમાં તને નહીં સમજાય, પ્રશ્ન શું છે ફરીને વિચારીએ. ભાઈનો પ્રશ્ન એમ છે કે જ્ઞાનમાં સમજાતું નથી એનું શું કરવું, કેમ કે બધું બધું જૂનો બધો કાદવ ઘણો પીડ્યો છે, એટલે જ્ઞાન મલિન છે, સમજાતું નથી. પણ ઓછી સમજવાળાની ભાવના કામ કરે છે, આ ઉપકાર છે. આ વાત કહેનાર શું કે તું ગમે તે હાલતમાં હો, તારા હિતની ને તારા સ્વરૂપની પ્રાપ્તિની ભાવનામાં આવવામાં તને કોઈ નહીં નડે. શું એક વાર એ રીતે આવી જાય બસ, કે મારે મારું હિત કરવું છે, કોઈ પણ ભોગે, કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ મારે મારું જ હિત કરવું છે. આ સ્થિતિમાં બસ પછી જો કેટલો રસ્તો સરળ ને સુગમ થાય છે. આ નિયમ બદલવા એટલી બધી ગેરેન્ટેડ વાત છે કે આ ગ્રંથમાં 21મો બોલ લીધો છે કે જો કોઈ જીવને પોતાના ચૈતન્યમાંથી ભાવના ઉઠી હોય, આત્મામાંથી આત્માની ભાવના ઉઠી હોય કે બસ મારે આત્માનું હિત કરવું છે, તો 14 બ્રહ્માંડ ફરી જાય, ભાવના નિષ્ફળ ન જાય. એને એની સાક્ષી લીધી છે અનંતા તીર્થંકર. એક બોલને કેટલો આધાર આપ્યો છે કે અનંતા તીર્થંકરો આ વાતની સાક્ષી પૂરે છે અને 14 બ્રહ્માંડ ફરે તો પણ આ વાત ફરે એવું નથી. આ વાત ભાવના સિવાય બીજે કોઈને લાગુ પાડી હોય તો બતાવો. આ એક જ ભાવનાનો ફેક્ટર એવો છે અને સંસારમાં પરિભ્રમણ કરતા જીવે ન જાણે ક્યારે ક્યાં કેવા ભાવ કર્યા છે એને ખબર નથી. અનંત કાળથી રખડે છે, ભૂતકાળ તો એને ખબર નથી, યાદ રહેતો નથી. પણ કોઈ પણ જીવ ગમે તે હાલતમાં સીધો ફળાક દઈને પહેલો જ પોતાના સ્વરૂપની ભાવનામાં આવે એટલે પાત્રતામાં આવ્યો, મારે એક આત્મા જ જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ એની ભાવનામાં આવ્યો, ભાવનામાં આવ્યો એને સમજવું સહેલું છે, એને આગળ વધવું સહેલું છે. એ રસ તોડે છે, વિભાવ રસને તોડનારું આ એક રામબાણ અમોઘ શસ્ત્ર છે એમ કહેવું છે. એટલે બહુ વ્યવસ્થિત માર્ગ કર્યો છે. માર્ગે કેમ ચડવું એ પ્રોબ્લેમ અત્યારે નથી. જો માર્ગે ચડવું હોય તો એને આ પ્રોબ્લેમ નથી, અત્યારે સમસ્યા નથી. ચોખ્ખી વાત કરી છે, પહેલું પગથિયું આ, બીજું પગથિયું આ, ત્રીજું પગથિયું આ, એકદમ સિસ્ટમેટિક વાત છે, પદ્ધતિસર, ક્યાંય ભૂલો ન પડે. એટલે તો જરા ગુરુદેવશ્રીએ વિશેષ આ વિષયની પ્રશંસા કરી છે, એની પાછળ પોતાને કંઈક દેખાણું છે એટલે પ્રશંસા કરી છે. હા બરાબર, અદ્રશ્યને દ્રશ્ય કરે છે એના મૂળમાં ભાવના છે. દેખાતું નથી, સમજાતું નથી, એનું કારણ જે ભાવોની મલિનતા છે, એ મલિનતાને વશ જ્ઞાન દર્પણ મેલું છે તો પણ મેલ લાગેલો ઉખડી શકે છે. મેલ ને જ્ઞાન બે એક થી ગયા નથી, મેલ ઉખડી શકે અને એનો સાબુ ભાવના છે. બરાબર છે, એનાથી અદ્રશ્ય છે એ દ્રશ્ય થાય છે, ચોક્કસ થાય છે. અહીંયા એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. ભાઈ તારો સ્વભાવ છે એ ઘણો સૂક્ષ્મ છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ છે અને તારો ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે. એ સ્થૂળ થયેલો ઉપયોગ ઉદગળ રસે ચડેલો ઉપયોગ છે, ઉદગળના રસે ચડેલો ઉપયોગ છે. એ ઉપયોગ પોતાના સ્વરૂપની સૂક્ષ્મતાને જોઈ શકતો નથી અને એના માટે સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવાનો પ્રયત્ન કર, પુરુષાર્થ કર, વિચાર કરે એમ આવે, પ્રયત્ન કર, પુરુષાર્થ કર, એ વાત છે. પુરુષાર્થ પર પણ ઘણું વજન છે.
યોગ તો રચના નથી,
પર્યાય તો સમય સમય ને છે ને, ત્રિકાળી થોડી છે, સ્થૂળ ઉપયોગ થયો છે, પણ એનો અર્થ એમ નથી કે એ ત્રિકાળી પરિણામ થઈ ગયું છે, રિઝલ્ટ ત્રિકાળી આવ્યું છે એમ નથી. એ પણ ક્ષણવર્ગ છે, કોઈ પણ સમયે તું ફરી શકે છો. સમય સમયનું પરિણમન હોવાને લીધે તારા પરિણામનો પ્રવાહની દિશા બદલી નાખે, કોઈ પણ સમયે બદલી શકે છે. એ તો નીચે બોલ છે, આ બસોનો જે નિવાસી બોલ છે એ એના ઉપર છે કે જે આની વાર્તા પણ પ્રેમથી સાંભળે છે. ગુરુદેવે જે સ્વાધ્યાયનો વ્યવહાર કરતા ગયા છે એનું કારણ કે સ્વાધ્યાયમાં ચૈતન્યની, ચૈતન્યના સ્વભાવની, ચૈતન્યના સ્વભાવની મહિમાની વાર્તા ચાલે છે, અને એ વાર્તા પ્રેમથી સાંભળતો. બીજું કાંઈ ન આવડે તો આટલું આવડે છે એમ છે. જે સ્વભાવ તારું સ્વરૂપ છે, જે ગુણનું નિધાન છે, અને તારા ગુણના જેમાં ગાણા ગાવામાં આવે છે એને તો પ્રેમથી સાંભળતું એમ કે છે. એ બસોને નિવાસીનો બોલ જ એના ઉપર છે. અને જે યથાર્થ રીતે યથાર્થ પ્રેમથી એને સાંભળે છે સ્વરૂપને, ચૈતન્યને સ્વરૂપને સાંભળે છે, એ નિર્વાણનો પાત્ર છે. એ શ્લોક છે એ પદ્મનંદી પંચમી સ્તુતિનો, પદ્મનંદી આચાર્યનો શ્લોક છે. બહુ આધારભૂત વચનો છે પદ્મનંદી આચાર્યદેવના, અને આના એમના વચનો ઉમાસ્વામીના અને પદ્મનંદી આચાર્યના સ્વાધ્યાયમાં તો શું કે રોજ એની એ વાત છે, આત્મા આવો છે, ફલાણું આમ છે, ઠીકણું આમ છે, રોજ એની એ વાત છે એમ નથી. સ્વરૂપના મહિમાનો રસ લેવાનો એ વિષય છે. ખરેખર તો જે ભાવનામાં આવ્યા નથી એને ભાવનામાં આવવાની પ્રક્રિયાનો આ વ્યવહાર છે. જો એનું લક્ષ્ય હોય તો, ન લક્ષ્ય હોય તો યાંત્રિક ક્રિયા જેમ થાય છે એમ રોજ આવે, કલાક ઊભો થઈને ખંખેરીને ચાલતો થાય એની વાત નથી. પણ જેને સ્વરૂપની ભાવના ઉત્પન્ન કરવી છે એને માટે તો એક યોગ્ય વ્યવહાર છે.
શ્રીમંદર